હચકીએલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 40. અમારા બંદીવાસના 25મા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના 10મા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી 14મા દિવસે યહોવાનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો. સંદર્શનમાં ઈશ્વર મને ઇઝરાયેલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું, તેના પર મને બેસાડ્યો. તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતા. તે નગરના દરવાજા આગળ ઊભો હતો. તે માણસે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ. હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયેલી લોકોને જણાવ. સભાસ્થાનની ચારે તરફ દિવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગણનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો. તેણે તે દિવાલની પહોળાઈ માપી. તે એક લાકડી જેટલી હતી. ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી. ત્યારબાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયા ચડીને તેણે ઉંબરાનું માપ લીધું, તો તે એક માપ પહોળો હતો. રક્ષકોનો ખંડ એક માપદંડ જેટલો લાંબો અને એક માપદંડ જેટલો પહોળો હતો. રક્ષક ખંડોની વચ્ચે 5 હાથનું અંતર હતું. સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપદંડ લાંબી હતી. તેણે દરવાજાની પરસાળ માપી અને તે એક માપદંડ લાંબી હતી. પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી, તે 8 હાથ થઈ અને તેના થાંભલા 2 હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી. રક્ષકોના ખંડો આ બાજુએ 3 અને બીજી બાજુએ 3 હતા. તે એક જ માપના હતા. તેમની દિવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું. તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી. તે 10 હાથ તથા તેની લંબાઈ 13 હાથ હતી. દરેક ખંડ આગળ 1 હાથ ઊંચી અને 1 હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ 6 હાથ લાંબા અને 6 હાથ પહોળા હતા. પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજા ખંડના છાપરા સુધી માપ્યો. એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ 25 હાથ હતું. તેણે દિવાલ બનાવી હતી તે 60 હાથની હતી. તેનું આંગણું દિવાલ સુધી પહોંચેલું હતું. તે દરવાજાની આસપાસ હતું. દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ 50 હાથ હતું. પરસાળની બંને તરફ તથા ખંડોની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી. અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દિવાલો પર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. ત્યારબાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણામાં લાવ્યો. તો જુઓ, આંગણાની ચારે બાજુ ઓરડીઓ તથા ફરસબંદી બનાવેલી હતી. ફરસબંદી પર 30 ઓરડીઓ હતી. ફરસબંદી દરવાજાની બાજુ હતી. તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંદી હતી. નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીનું તેણે અંતર માપ્યું. તે પૂર્વ તરફ 100 હાથ હતું. ઉત્તર તરફ પણ સરખું હતું. ત્યારે તેણે બહારના આંગણાનો દરવાજો, જેનું મુખ ઉત્તર તરફ છે, તે માપ્યો. તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી. તેના ખંડો આ બાજુએ 3 અને બીજી બાજુએ 3 હતા. દરવાજા અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતા. લંબાઈ 50 હાથ અને પહોળાઈ 25 હાથ હતી. તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરી વૃક્ષની કોતરણી પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં 7 પગથિયા ચડીને જવાતું હતું. તેની પરસાળ તેમની આગળ હતી. અંદરના આંગણાને દરવાજો હતો તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો. તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું, તે 100 હાથ હતું. પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો. તેની દિવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું. તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ 50 હાથ અને પહોળાઈ 25 હાથ હતી. ત્યાં 7 પગથિયા ચડીને જવાતું હતું. તેની આગળ પરસાળ હતી. દિવાલો પર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. દક્ષિણ તરફ અંદરના આંગણામાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ હતું. ત્યારબાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણામાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું. આ દરવાજાના ખંડો, દિવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું. પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ 50 હાથ અને પહોળાઈ 25 હાથ હતી. ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી. તેની પરસાળનું મુખ બહારના આંગણા તરફ હતું. તેના પર પણ ખજૂરી વૃક્ષ કોતરેલા હતા. ત્યાં 8 પગથિયા ચડીને જવાતું હતું. પછી તે મને અંદરના આંગણામાં પૂર્વ તરફ લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તે ઉપરના માપ પ્રમાણે થયો. તેના ખંડો, દિવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલા જ હતા. તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ 50 હાથ અને પહોળાઈ 25 હાથ હતી. તેની પરસાળનું મુખ બહારના આંગણાની સામેનું હતું. તેની બંને બાજુ ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. 8 પગથિયા ચડીને ઉપર જવાતું હતું. પછી તે માણસ મને ઉત્તર તરફના દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો. તેનું માપ બીજા દરવાજાઓના માપ પ્રમાણે હતું. તેના ખંડો, દિવાલો, પરસાળ પણ બીજા દરવાજાના માપ પ્રમાણે હતા. તેની આસપાસ બારીઓ હતી. આ દરવાજાની લંબાઈ પણ 50 હાથ અને પહોળાઈ 25 હાથ હતી. પરસાળનું મુખ બહારના આંગણાની સામે હતું અને તેની બંને તરફ ખજૂરી વૃક્ષની કોતરણી હતી. ત્યાં 8 પગથિયા ચડીને જવાતું હતું. અંદરના દરવાજા પાસે પ્રવેશદ્વારવાળી એક ઓરડી હતી જ્યાં દહન્યાર પણ ધોવામાં આવતા હતા. ત્યાં દરેક ઓસરીની આ બાજુએ 2 અને પેલી બાજુએ 2 મેજ એમ 4 મેજ હતા. તેની ઉપર દહન્યાર પણ, પાપારથાર પણ, દોષારથાર પણ કાપવામાં આવતા હતા. આંગણાની દિવાલ પાસે ઉત્તરના દરવાજે ચડી જવાની સીડી આગળ 2 મેજ હતી. બીજી બાજુએ દરવાજાની ઓસરીમાં 2 મેજ હતી. દરવાજાની આ બાજુએ 4 મેજ અને પેલી બાજુએ 4 મેજ એમ દરવાજાની બાજુએ કુલ 8 મેજ હતી જેના ઉપર પશુઓને કાપવામાં આવતા હતા. ત્યાં દહન્યાર પણ માટે ઘડેલા પથ્થરની 4 મેજ હતી. તે 1.5 હાથ લાંબી, 1.5 હાથ પહોળી અને 1 હાથ ઊંચી હતી. તેના ઉપર દહન્યાર્પણો તથા બલિદાન કાપવાના હથિયારો મુકાતા હતા. પરસાળની ભીતે 1 વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું. અંદરના દરવાજાની પાસે અંદરના આંગણામાં ગાયકોને સારું ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી. પેલા માણસે મને કહ્યું, દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે. ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે. તેઓ સાદોકના વંશજો છે. જેઓ યહોવાની સેવા કરવા પાસે જઈ શકે છે તેઓ લેવીના વંશજો છે. પછી તેણે આંગણું માપ્યું. તે 100 હાથ લાંબુ અને 100 હાથ પહોળું હતું. સભાસ્થાનની આગળ વેદી હતી. પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે 5 હાથ લાંબી તથા 5 હાથ પહોળી હતી. દરેક બાજુની દિવાલ 3 હાથ પહોળી હતી. ઓસરીની લંબાઈ 20 હાથ તથા પહોળાઈ 11 હાથ હતી. ત્યાં પગથિયા પર ચડીને જવાતું હતું. તેની બંને બાજુએ 1-1 થાંભલો હતો.